મુક્તાનંદ સ્વામી બહુ મહાન વિરલ સંત હશે. હેતુ શુદ્ધિ તો તમે જુઓ, સત્સંગ જીવન ગ્રંથ મહાત્મયમ તસ્ય તુષ્ટયે. આ મહાત્મય ભાગની જે કથા લખું છું, બસ એના રાજીપાને માટે લખું છું. અનભક્તજનો, આટલાથી મુક્તાનંદ સ્વામી જો કદાચ અટકી ગયા હોત તો લખવું હોય ત્યાં લખી લેજો. મુક્તાનંદ સ્વામીને સત્સંગની માનું બિરુદ પ્રાપ્ત ન થાત. ફક્ત ભગવાન સ્વામિનારાયણના રાજીપાને માટે જાણે જો આ ગ્રંથનું આલેખન કર્યો હોત તો સ્વામીને કદાચ સત્સંગની માનું બિરુદ પ્રાપ્ત ન થાત. સ્વામીને સત્સંગની માનું બિરુદ કોણે આપ્યું એ સ્વામીની કલમ જ બતાવે. ચેકાંતિક ભક્તાનામ મુક્તાનંદો હમ આદરા. હું આ ગ્રંથનું જે આલેખન કરું છું એ ફક્ત ભગવાન સ્વામિનારાયણના રાજીપા માટે નહીં, એના રાજીપા માટે તો ખરું જ, પણ સાથે સાથે એના એકાંતિક સંતો અને ભક્તો મારા પર રાજી થાય. બસ કેવડા મોટા સાધુ, કેવડા મોટા સાધુ, જેને માટે ભગવાન સ્વામિનારાયણ એમ કહે, ભગવાન સ્વામિનારાયણ એમ કહે, સ્વામી તમારા કાંડામાં એટલું જોર છે, તમે પાપીમાં પાપી આત્માનું કાંડું પકડીને ઘા કરો તો અક્ષરધામમાં પહોંચાડી દો. આવડા મોટા સાધુ એ પણ ઈચ્છા એમ રાખે મારા પર સર્વે સંતો સર્વે ભક્તો રાજી થાય, મારા પર રાજીપો ઉતારે. ભગવાનના ભક્તો આમાંથી બહુ સ્પષ્ટ વાત સ્વીકારે, આખી જિંદગી એવી અપેક્ષા રહેવી જોઈએ મારા પર ભગવાનને વાલા એવા સંતો ભક્તો એને સ્થાને બિરાજમાન આચાર્ય મહારાજી મારા સદૈવને માટે રાજી રહે. આખી જિંદગી અપેક્ષા રહેવી જોઈએ. જે દિવસે અપેક્ષા ખલાસ થઈ જશે તે દાડે હૃદયમાંથી ભક્ત પણ વિદાય લઈ લે. કેવડા મોટા સાધુ એમ સંકલ્પ કરે મારા પર સર્વે સંતો સર્વે ભક્તો રાજી થાય, એટલા માટે આ મહાત્મ્ય ગ્રંથ લખું છું. અહમ મુક્તાનંદો આદરા, એ શબ્દો તો બહુ સહજ બની જાય. સ્વામી કયું આદરથી લખું છું, માને ભાવથી પ્રેમથી લખું છું, અને મહિમા હોય ત્યાં આદર હોય જ, મહિમા હોય ત્યાં ભાવ હોય જ. વેઠ તો ત્યાં હોય જ્યાં મહિમા વિરામ પામી જાય, યાદ રાખજો. વેઠ તો ત્યાં હોય જ્યાં મહિમા વિરામ પામી જાય. મહિમા હોય ત્યાં સહજ આદર હોય, મહિમા હોય ત્યાં સહજ પ્રેમ હોય. આ તમે બધા રાત દાડો આદરથી કામ નથી કરતા ઘેરે, કેટલા ભાવથી કરો, શું કામ તમને મહિમા કેટલો છે બધા, એમાં સમજાય છે ને? પાછો સવારે 5 વાગ્યા કપાસિયા સુકવા પગી જાય, બોલો 5 વાગ્યા, અને હમણાં પાછા હાઠિયું કાઢવા પગી જાય 5 વાગ્યા. મહિમા છે તે થતું છે ને? અતિ આદર થયો, અતિ આદર. હવે લૌકિક મહિમા સમજાય તો જો આટલો આદર થતો હોય તો મુક્તાનંદ સ્વામીની દ્રષ્ટિએ તો સર્વથી પર પહોંચી ગઈ છે. અને એનો અજબ ગજબનો મહિમા જ્યારે સમજાયો હોય ત્યારે આદરમાં શું કહેવાનું બાકી હોય. મુક્તાનંદ સ્વામીને ગજબનો આદર છે, ગજબનો મહિમા છે, જેને અવલંબન કરીને મુક્તાનંદ સ્વામી આજ અદભુત અદ્ભુત શબ્દનું પ્રયોજન કરી પ્રયોગ કરી રહ્યા છે. અહમ મુક્તાનંદો આદરાત, હું મુક્તાનંદ સ્વામી અતિ આદરથી આ ગ્રંથ એનો મહાત્મય ભાગ લખું છું. અદ્ભુત રીતે મંગળાચરણ કર્યું છે સ્વામી. હવે આગળ મહાત્મય ભાગને ધપાવવાનો પ્રયાસ કરે છે, પણ વાલા ભક્તજનો, પરમ પૂજ્ય લાલજી મહારાજ થોડા લેટ આવે પછી સંતોના પ્રવચનનો લાભ નહીં પ્રાપ્ત થાય. એટલે પૂર્ણ પુરાણ સમય એકને બાકી રાખી બાકીના સંતોને આપણે થોડા સાંભળી લઈએ, જેથી કરીને પરમ પૂજ્ય લાલજી મહારાજ વખતે આપણે પ્રવચનમાં વધારે ટાઈમ ન મળે, વધારે વધારે આપણને પરમ પૂજ્ય લાલજી મહારાજનો લાભ પ્રાપ્ત થાય માટે સરદારથી પૂજ્ય કોઠારી સ્વામી આપણે સાંભળ્યા હતા આનંદ સ્વામી. આપણે સંતોને સાંભળવા છે, પણ થોડી વાર આપણે કથાને લંબાવીએ. પરમ પૂજ્ય લાલજી મહારાજ થોડા લેટ આવવાના છે, આજ બહુ જ એક અગત્યના કાર્ય માટે થોડા રોકાયેલા છે, પણ અત્યારે બે ધ્યાન હશે, દેહ કરી ત્યાં હશે, મન એનું ભૂપગઢમાં હશે, મારા ભૂપગઢના પ્રેમીલા ભક્તો મારી રાહ જોતા હશે, આવવા માટે આતુર હશે, પણ એમને માથે જવાબદારીઓ બહુ છે ને, આપણે બધા ભેગા થઈને બહુ માથે નાખી દીધી. એમ જ લેવાય વાતને, ભગવાન સ્વામિનારાયણ પોતે એમ જ વાત કરતા, અમે તો અનાદિના મુક્ત છીએ, એવું મહારાજ વચનામૃતમાં બોલે. એમ આપણે લઈએ છીએ કે આપણે બધા ભેગા થઈને બહુ નાખી દીધી માથે જવાબદારી, ભાઈ કોને નાખી તમે જાણો છો, એટલે થોડા લેટ આવશે, એટલે થોડીક વાર કથા કરીને પછી આપણે સંતોના પ્રવચનો એને સાંભળશું. મુક્તાનંદ સ્વામી બે શ્લોકથી અદભુત રીતે મંગળાચરણ કરી રહ્યા છે, અને બે શ્લોકની બાદ મુક્તાનંદ સ્વામી હવે મહાત્મ્ય ભાગને લખતા સ્વામી એમ કે ભૂમંડળ પર જ્યારે અધર્મ વ્યાપી ગયો, ધર્મની ગ્લાની થઈ, ત્યારે ત્યારે પરમાત્મા ભગવાન શ્રીહરિએ મનમાં સંકલ્પ કર્યો, મારે પૃથ્વી પર પધારવું છે. કારણ કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાયશ્ચ દુષ્કૃતાન ધર્મ સંસ્થાપનાય સંભવામ યુગે યુગે. જ્યારે ભૂમંડળ પર અધર્મ વ્યાપે, ધર્મની ગ્લાની થાય, ત્યારે ત્યારે સાચા સાધુ બ્રાહ્મણ ગાયો આદિકનું સંરક્ષણ કરવા માટે પૃથ્વી પર આવું છું. ભગવાનનો એક અદભુત કોલ છે. જબ જબ હોય ધર્મ કી હાનિ, બાડી અસુર અધમ અભિમાની, કરહી અનીતિ જાય નહીં બરની, શીદહિ વિપ્ર ધનુ સુર ધરણી. જ્યારે જ્યારે ભૂમંડળ પર અધર્મ વ્યાપે, ધર્મની ગ્લાની થાય, એવો અધર્મ વ્યાપી જાય, એવો અધર્મ વ્યાપી જાય, કરહી અનીતિ જાય નહીં બરની, જેનું વર્ણન અસંભવિત બની જાય, ત્યારે ત્યારે શીદહિ વિપ્ર ધનુ સુર ધરણી. ત્યારે ત્યારે ભગવાન એમ કે સાધુ બ્રાહ્મણ ગાયો આદિકનું સંરક્ષણ કરવા માટે પૃથ્વી પર પોતે સ્વયં અવતારને ધારણ કરું છું. આવા ભગવાન અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ નારાયણ એમ લાગ્યું છે, એક ધરાવ પર અધર્મ વ્યાપો છે, મારે ધર્મનું સ્થાપન કરવા માટે, મારા એકાંતિક ભક્તોનો ભાવ પૂર્ણ કરવા માટે પૃથ્વી પર અવતાર ધારણ કરવો પડશે. આમ નિર્ધાર કરીને સંવંત 1837ના ચૈત્ર સુધી નવમીને દિવસે ઉત્તર હિન્દુસ્તાનમાં અયોધ્યાથી 10 કોશ દૂર છપૈયા નામના પવિત્ર ગામની અંદર અરે ધર્મદેવ અને માતા ભક્તિદેવના માધ્યમથી અવતારને ધારણ કર્યો છે. 11 વર્ષ સુધી ઘેરે રોકાય, 7-7 વર્ષ સુધી વન વિચરણ કરી, આખી પૃથ્વી પર 49 વર્ષ સુધી રોકાય, 6-6 મંદિરોનું સ્થાપન કરી, આચાર્ય પદની સ્થાપના કરી, શિક્ષા પત્રીને સત્સંગ જીવન જેવા સમ્રાટ ગ્રંથોની રચના કરાવી ભગવાન સ્વામિનારાયણે લોકમાંથી વિદાય લીધી છે. પણ ભગવાન સ્વામિનારાયણની વિદાય સંતો ભક્તો સહન ન કરી શક્યા. એ પરમાત્માની વિદાય, એ કારમી વિદાય ભક્તોના હૃદયને તોડી નાખ્યા છે. આ લોકની અંદર એક સજ્જન પુરુષની વિદાય જો સહન ન થાય તો સ્વયં સર્વેશ્વરની વિદાય તો કેટલી બધી ગહન હશે. એક આવે દુઃખ ઉપજે, એક આવે દુઃખ જાય, એક વિદેશ ગયો નો વિહેરે ને બીજો પાહે ન પોહાય, આણંદો કહે પરમાણંદાય તો માણહે માણહે ફેર, એક લાખો દેતા નવ મળે ને બીજો ત્રાંબી આના તે. સજ્જન માણસની વિદાય પણ જો લોકોના હૃદયને વિંધી નાખતી હોય તો સ્વયં સર્વેશ્વર પૃથ્વી પર આવીને વિદાય લઈ, એ વિદાય તો કારમી જ હોય ને. સંતો ભક્તોના હૃદય જાણે તૂટી ગયા છે, બધા બહુ દુઃખી છે. એક દાડો દાદાના દરબારમાં મોટી વિશાળ સભા ભરણ બેઠેલી છે, પણ આજ કોઈને કશું બોલવાની હિંમત નથી. બંને આચાર્યજી મહારાજ પણ બેઠેલા છે, અનેક સંતો ભક્તો પણ બેઠેલા છે. અને એ વખતે ઘટના ઘટી, આ સભાની અંદર સદાનંદ સ્વામીનું આગમન થયું છે. અને સદાનંદ સ્વામીને આવેલા જોતાની સાથે બંને આચાર્યજી મહારાજ પણ આવકાર આપ્યો છે. સંતો ભક્તો ઉભા થઈને સ્વામીને પ્રેમથી સુંદર આસન ઉપર બેસાડ્યા છે. તતઃ પ્રોચુ તુરાચાર્યો તમ હરે રાગનિયા મુને સત્સંગ જીવન ગ્રંથો મોક્ષ હેતુ સ્તયા કૃતઃ. બંને આચાર્ય મહારાજે કહ્યું છે કે સ્વામી, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી આપે અદ્ભુત શ્રીમદ સત્સંગ જીવન નામનો ગ્રંથ ભગવાન શ્રીહરિના જન્મથી લઈને તિરોધાન સુધીના ચરિત્રથી સભર એનું આલેખન કર્યું છે. સ્વામી કૃપા કરો, એ ગ્રંથની કથા સંતો ભક્તોને સંભળાવો. ઉદાસીન બનેલા આત્માઓ આશા છે કદાચ કથા સાંભળતા પરમ આનંદની અનુભૂતિ કરશે. તમ વયમ શ્રોતુમ ઇચ્છામો ભવતઃ પ્રોદુમે દશઃ યદત્ર જન્મ સાફલ્યમ કથાનામ શ્રવણાદ હરે. પરમાત્માની કથા જે ભવ સાગરમાંથી બહાર ઉતારવા માટે નાવ રૂપ છે. સ્વામી, તાર સાગરમાં ડૂબતી વ્યક્તિને તારનાર કોઈ જો હોય તો ભગવાનની કથા છે. તો આજે આ ભગવાનના વિરહમાં બધા દુઃખના સાગરમાં ડૂબી રહ્યા છે, આશા છે કદાચ એ કથાના શબ્દો આ દુઃખમાંથી બહાર લાવશે. સ્વામી, કથા જીવાત્માને મોક્ષનો સહી રાહ બતાવનારી છે. માટે સ્વામી વિનંતી કરીએ છીએ, આ ભગવાનની કથા જે આપે લખી છે એ સંભળાવો.
કૈથા સુણે તે કહી આદિ ભક્તિ,
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 તેથી વધે છે નવૈધાની વીતિ,
તેથી વધે છે નવૈધાની વીતિ,
તેથી વધે છે નવૈધાની વીતિ,
તેથી વધે છે નવૈધાની વીતિ.
હાવતા જનો જે જગમાં પોતારવી,
હાતા જનો જે જગમાં પુકારવી,
હાતા જનો જે જગમાં પુકારવી,
હાતા જનો જે જગમાં પુકારવી,
કથા સુણાથી જથયા સુધર્મી,
કથા સુણાથી જથયા
સુધર્મી. મોક્ષના પથમાં વિધવિધ સાધનો છે, પણ બધાને અગ્રેસર કોઈ જો હોય તો ભગવાનની કથા છે. કથા સુણે તે કહી આદિ ભક્તિ, ભગવાનને પામવા માટે નવ પ્રકારની જે ભક્તિ છે, શ્રવણમ કીર્તનમ વૈષ્ણવ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ, આ નવ પ્રકારની જે ભક્તિ છે, નવમાં પણ શ્રવણ ભક્તિ એ પ્રથમ કક્ષા પર છે. કથા સુણે તે કહી આદિ ભક્તિ, તેથી વધે છે નવધાની વ્યક્તિ. બાકીની તમામ જે ભક્તિને પુષ્ટિ કરનાર કોઈ જો હોય તો એ ભગવાનની શ્રવણ ભક્તિ કથા છે. કારણ કે કથા સાંભળ્યા પછી ખબર પડે છે કે પરમાત્માનું દાસ કેવી રીતે બનાય, ભગવાનની સાથે આત્મબુદ્ધિ કેવી રીતે કરાય, ભગવાનનું સેવન કેમ કરાય, ભગવાનનું પૂજન કેમ કરાય, પરમાત્માનું સ્મરણ કેમ કરાય, પરમાત્માનું ચિંતન કેમ કરાય, વગેરે વગેરે જ્ઞાન શ્રવણ ભક્તિના માધ્યમથી પ્રાપ્ત થાય. માટે શ્રવણ ભક્તિ નવી ભક્તિમાં શ્રેષ્ઠ છે. હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુણ્યાથી જ થયા સુધર્મી. જેટલા જેટલા અધર્મીઓ હતા, પાપીઓ હતા, દુરાચારીઓ હતા, એ મહાન ભક્તો બન્યા. એને બનાવનાર કોઈ જો હોય ને તો બસ ભગવાનની કથા છે, ભગવાનના ચરિત્રો છે. ભગવાનના ભક્તો યાદ રાખજો, જેને જેને મનુષ્ય દેહની પ્રાપ્તિ થાય ને એમાં પણ ભારતમાં થાય, એ પ્રત્યેક વ્યક્તિ મોક્ષ માટે પૂર્ણ અધિકારી છે. પૂર્ણ અધિકારી, ગમે તેઓ પાપી દેખાતા હોય, ગમે તેઓ દુરાચારી દેખાતા હોય, દારૂપાન કરનારો, મૌન ભક્ષણ કરનારો, વિભિચાર કરનારો, ગમે તેઓ પાપી હોય, પાપનો પહાડ રૂપ હોય, પરંતુ એકાગ્ર ચિત્ત કરીને ભગવાનની કથાનું શ્રવણ કરે અને જીવાત્માને બદલાવા માટે અને બદલાવ આપવા માટે જો પ્રયાસ કરે, પોતાના જીવનના ટ્રેકને બદલવાની જો એની તૈયારી હોય તો કથાની તાકાત છે, એને બદ્ધતામાંથી બહાર કાઢીને મુક્ત કક્ષા સુધી લઈ જાય. અરે એને તો તારે યાદ રાખજો, એને તો તારે, પરંતુ એના માધ્યમથી બીજા હજારો લાખો તરી જાય એવો એને સમર્થ બનાવી દે. અરે એક શબ્દ તુલસીદાસને ફક્ત તાર્યા નહીં, તુલસીદાસ તો તર્યા પણ એના માધ્યમથી બીજા હજારો લાખો થઈ ગયા. વાલ્યો નારદજીના શબ્દોથી તેરો આટલું જ નહીં, સ્વયં તો તરી ગયો, બીજા હજારો લાખો કરોડોને તારી દીધા. બિલ્વ મંગળ વૈશ્યના શબ્દથી તરી ગયો એમ નહીં, સ્વયં તો તર્યા પણ સુરદાસ બની હજારો લાખો તારી દીધા છે. જોવન પોતે તર્યો એમ નહીં, હજારો લાખોને તારવા માટે અધિકારી બન્યો. માટે અહીંયા સદાનંદ સ્વામી બહુ અદભુત રીતે મહિમા ગાઈ રહ્યા છે, મુક્તાન સ્વામી લખી રહ્યા છે, આચાર્ય મહારાજ કહી રહ્યા છે. સ્વામી કથાની બહુ મોટી તાકાત છે. કથા સુણે તે કહી આદિ ભક્તિ, તેથી વધે છે નવધાની વ્યક્તિ. હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુણ્યાથી જ થયા સુધર્મી. ભગવાનના ભક્તો યાદ રાખજો, એક બાજુ દાન કરે, વ્રત કરે, તપ કરે, સાધનાઓ કરે, એક બાજુ પરમાત્માની કથાનો રસ્યો બનીને પ્રભુની કથાનું શ્રવણ કરે, બંનેને અલગ અલગ પાસામાં જો મૂકવામાં આવે તો કથાનું પ્રેમથી શ્રવણ કરનાર ભક્ત શ્રેષ્ઠ સાબિત થાય છે. અન્યના અવલોકનની વાત જવા દો, આ ભગવાનનો ભક્ત હશે કે નહીં હોય, હશે કે નહીં હોય, પણ સ્વયંની જાતને તપાસી હોય તો કથાનો બેરોમીટર જ પોતાની જાતની તપાસ આપશે કે ભગવાનનો ભક્ત છું કે કેમ. બાકી એ રિઝલ્ટ જે લાવવું એ બહુ કહન છે. કોઈને માટે કે પોતાને માટે નક્કી કરું કે હું ભગવાનનો ભક્ત છું કે કેમ, આ સામેવાળી વ્યક્તિ ભગવાનનો ભક્ત છે કે કેમ, એ વાત તપાસવી બહુ ગહન છે. શક્ય છે દારૂડીઓ પણ ભગવાનનો એકાંતિક ભક્ત હોઈ શકે, માંસનું ખાનારો પણ ભગવાનનો એકાંતિક ભક્ત હોઈ શકે, હોય શકે માને થવાની શક્યતા ધરાવતો હોઈ શકે, એ પણ થઈ શકે. આ થઈ શકશે કેમ એની ખબર કેમ પડે, એ કથા જ ખબર આપી શકે. અને બની શકે ભગવાનની મૂર્તિ આગળ ઊભો છે, આંખોમાંથી આંસુડાની ધારાઓ થાય છે, પણ તોય પણ એમાં દંભ અને પાખંડ હોઈ શકે, એમાં છેતરામણ હોઈ શકે. એમ હું નથી કહેતો, ભગવાન સ્વામિનારાયણ સ્વામી રિઝલ્ટ આપતા મધ્યના 29માં વચનામૃતમાં બહુ સરસ વાત કરી, ગજબ કરી ગજબ. યાદ રાખજો, આ સુધી ભક્તના લેવલને તપાસવા માટે કોઈ સક્ષમ નહોતા થયા, કોઈ ચોક્કસ ભક્તનો માપદંડ આપી નહોતો શક્યો. ભગવાન સ્વામિનારાયણ અદ્ભુત મધ્યના 29માં વચનામૃતમાં ભક્તનો માપદંડ આપ્યો. ભગવાન સ્વામિનારાયણ કે રસ્તે ચાલીને થાકી ગયો હોય, ભગવાનના ભક્તો આ શબ્દને સાંભળી જગતને તપાસવાની જરૂર નથી, એની જવાબદારી આપણે માથે નથી. પોતાની જાત ઉપર જરાક દ્રષ્ટિ કરીએ, આપણી જાતને તપાસશે હું ભક્ત છું કે કેમ, અથવા તો ભક્ત થવાની લાયકાત ધરાવ છું કે કેમ. અને યાદ રાખજો, આ બોર્ડરમાં જે નહીં આવે એ કદાચ ગમે તેટલો શ્રેષ્ઠ દેખાતો હશે તો આજ નહીં તો કાલ મોક્ષના માર્ગ થકી પડી જશે, અને આ બોર્ડરમાં જે આવતો હશે એ કદાચ આજ ભક્તની લાયકાત એના જીવનમાં નહીં દેખાતી હોય તો કાલ આવશે. બે વર્ષનો દીકરો કરોડપતિનો દીકરો હોય, બે જ વર્ષની ઉંમર છે, એના હાથમાં આજ ભલે વહીવટ ન હોય તો કાલ આવશે. ભગવાન સ્વામિનારાયણ અદ્ભુત વાત મધ્ય 29માં વચનામૃતમાં બતાવી. મહારાજ કે રસ્તે ચાલતા થાકી ગયો હોય, શરીરમાં માંદો થયો હોય, મેહવાર કરીને અવરાઈ ગયો હોય, પણ ભગવાનની કથા વાર્તા કહેવાને સાંભળવાનો પ્રસંગ નીકળે અને કહેવાને સાંભળવા માટે તત્પર થઈ જાય અને જાણે કે એ શરીરમાં માંદગી લાગુ પડી જ નથી, જાણે રસ્તે ચાલ્યો જ નથી, જાણે વ્યવહારમાં અટવાયો જ નથી, એવો કહેવાને સાંભળવા માટે તત્પર થઈ જાય એની કોઈની અટકળે એમ માંડવી, એ ભગવાનનો એકાંતિક ભક્ત છે છે નહીં તો થવાનો અધિકાર ધરાવે. એને પ્રભુમાં પ્રેમ છે, પણ એને સ્વયંને ખબર નથી કે મને પ્રભુમાં અગાધ પ્રીતિ છે. અને જેને ભગવાનની કથામાં પ્રીતિ નથી, બાકી એને ગમે તેટલા સાધનો દેખાતા હશે, તો પણ એ છાજા ઉપરના છોડ હશે. યાદ રાખજો, છાજા ઉપરના છોડ હશે. છાજા ઉપરનો છોડ ગમે તેટલો લીલો છમ દેખાતો હોય, પણ અઠવાડિયું જો તડકો પડે ને તો લંઘાણા વિના ન રહે. પણ ખેતરના મધ્ય ભાગમાં ઉભેલો આંબો કદાચ આપણને એક ઇંચ પણ વધતો ન દેખાતો, પણ પોહાય તેવો જ ઉનાળો પડે ને તો એમાં એક પાંદડું ખરે નહીં. અને કદાચ ચોમાસાની અંદર રોપેલો અષાઢ મહિનાનો ભીંડો રોજ 4-4 ઇંચ વધતો હોય. અરે મહિનો 2 મહિના થાય ને તો માથોડા ઢગ થાય ને આંબાને કે એ આંબા હટી જા, ન તો તારી દાળ ને ફાડીને બહાર નીકળી જાય છે, હટી જા તું. અને રોજ 4-4 ઇંચ વધતો દેખાતો હોય, પણ ભાદરો મહિનાના 8 દાડા જ્યાં તડકા પડે ને તો એનું ડોકું પાછું એઠું ભરી જાય. એમ કથા વાર્તા સિવાય બાકીના ગમે તેટલા શ્રેષ્ઠ ગુણો દેખાતા હોય, તોય પણ એ છાજા પરના છોડ છે, એ ખેતરના મધ્ય ભાગમાં ઉભેલા ભીંડાના છોડ જેવો છે. કથા વાર્તાનો જેને અંગ છે, જેને કથા ગમે છે, રુચિકર બની છે, એ તો ભાઈ આંબાનું ઝાડ છે. વધતું કદાચ અવલોકનમાં ના આવે, પણ એના મૂળ બહુ ઊંડા છે. ભગવાનના ભક્તો આ કથાને સાંભળ્યા પછી કથા વાર્તાનો અંગ પાડજો, ન હોય તો પાડજો. ભગવાન સ્વામિનારાયણનો સ્વયંનો મત છે, સ્વયં ભગવાન સ્વામિનારાયણ પોતે એમ કહે છે.
મુખે વાક્યા ભૂતૈમાં કયું છે,
મુખે વાક્યા ભૂતૈમાં કયું છે,
તે વાક્ય મારી સ્મૃતિ મારયું છે,
તે વાક્ય મારી સ્મૃતિ મારયું છે,
જેને કથાય
સ્વયં ભગવાન સ્વામિનારાયણે અંત્યના 24માં વચનામૃતમાં લખ્યું, જેને કથા વાર્તાનો અંગ નહીં હોય એની કોઈ એમ અટકળ માંડજો, એની અંદર કોઈ દાડો રૂડાગુણ નહીં આવે. રૂડાગુણ કયા? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, પરમાત્માને પામવા માટેની આતુરતા, સદાચાર પણ મળતા વગેરે વગેરે ગુણો. કથા વાર્તા જેને અંગ નહીં હોય એની કોઈ અટકળ માંડવી એની અંદર કદી નહીં આવે. હા, બીજા કદાચ ઘણા બધા ગુણો આવ્યા છે, લૌકિક ગુણો ઘણા કરશે, પણ પ્રભુ રીજે એવા ગુણો આવવા એ મહાગહન બનશે. ભગવાનના ભક્તો કથા વાર્તાનો અંગ પાડે, એવું કથા વાર્તાનો અંગ પાડે, કથા જીવન બની જાય. સત્શાસ્ત્ર વેશનસ્ત થા, સત્શાસ્ત્રનો વેશની બની જાય, એ જ ભક્ત મહાન બનશે જે સત્શાસ્ત્રનો વેશની બન્યો છે. ભગવાન સ્વામિનારાયણનો પોતાનો સ્વયંનો મત છે. આને ભક્ત જેનો તમે વ્યાપક દ્રષ્ટિ ફેરવશો તો તમને ખબર પડશે, કથા વાર્તાના અંગવાળા ભક્તને વાઢીને તમે કહી શકશો, ગમે તેટલું દુખીને તમે કહી શકશો, તોય વાંધો નહીં આવે. ઉલટાનો પોતાને માથે લેશે, સુધારો કરશે. અને કથા વાર્તાનો અંગ નહીં હોય ને બાકીનું ગમે તેટલું કરતો હશે પણ એને જરાક જો તમારે કહેવાય ગયું હશે તો એ મોક્ષ માર્ગ થકી પડતાને વાર નહીં લાગે. સ્વામી વાતમ લખ્યું, કથા વાર્તાના અંગ વિના થયેલો હરિભગતિ કેવો કહેવાય તો પાકેલા ગુમડા જેવો કહેવાય, કાચના વાસણ જેવો કહેવાય. કેવા દ્રષ્ટાંત આપ્યા, કાચનું વાસણ બહુ સરસ દેખાય, બહુ સરસ દેખાય, દેખાય સરસ, સસ્તામાં આવે, તમે એમાં દૂધ પીતા હોય ગમે તેટલું ઉકળતું દૂધ હોય તોય પણ તમારો હાથ નો દાજે, સફાઈ કરવામાં સર બધી વાત સાચી, પણ ક્યાં સુધી હાથમાં હેઠું નથી પડ્યું, ત્યાં સુધી હેઠું પડે ને પછી એના નાના ના કટકે કટકા થઈ જશે. અને હેઠું પડ્યા પછી યાદ રાખજો, ફૂટશે તો ખરું, ફૂટશે આટલો જ નહીં, હેરાન હોતે કરશે. પછી જેના પગમાં વાગશે ને લોહી કાઢશે, એના પગમાં વાગે ને લોહી કાઢશે, કાચનું વાસણ છે. કારણ કે સત્સંગ અને કથા વાર્તા કર્યા સિવાય અહંકાર કસાય નહીં, અને અહંકારી માણસ સ્વયં દુઃખી થાય, અનેકને દુઃખી કરી મૂકે, પાકેલ ગુમડા જેવો કહેવાય કથા વાર્તાના અંગ વિનાનો માણસ. અડો એટલે રાજ નાખે, અડો એટલે રાજ નાખે, એને અડાય નહીં. અને કથા વાર્તા જેને અંગ હોય એને તમે વાઢી નાખો ને તો પણ એમ લાગે સારુંથી મને કીધું, મારે મને મારી ભૂલ ઓળખાશે. શિવલાલ શેઠ ને કથા વાર્તાનો અંગ હતું, આત્માનંદ સ્વામી વાઢી નાખે એવું વઢ્યો. કોણ બેઠું બેઠું આ સભાની અંદર, કૂતરા હાડક્યા કરડ કરડ કરે, નવ લખો શેઠ અને ભર સભામાં એમ કે કોણ બેઠું બેઠું કૂતરા હાડક્યા કરડ કરડ કરે, તો ગુટકા નથી ખાતા એ કઈ માવો નતો મોઢામાં, ફોપારી કટકો હતો. બારે જઈને થૂકી આવ્યા, સ્વામીને દંડોડ કરીને કે સ્વામી માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ, હું ખાતો હતો, પણ આજથી પ્રતિજ્ઞા કરું જિંદગીમાં આજ પછી મોઢામાં સોપારીને કટકો નહીં મૂકવાય. એમ કેમ થયું? કથા વાર્તાથી અંગ કઢાયું હતું. અરે ગુણાદિતાનંદ સ્વામી પાસે આવેલી કે સ્વામી આ 150 રૂપિયાની રસોઈ લઈ આવ્યો. સ્વામી કે રસોઈ ક્યાંથી? બજારમાં આટો મારવા ગયો તો સ્વામી એક જગ્યાએ સોનું લઈને બીજી જગ્યાએ આપ્યું 150 રૂપિયા વિધ્યામાંથી રસોઈ. સ્વામી કે શિવલાલ રાખના પડીકા વાળીને પટારો ભરીને વેપાર કરવાનો કોઈ સંકલ્પ થયો? તો કે ના સ્વામી. સ્વામી કે મોટા સાધુની દ્રષ્ટિએ કથા વાર્તાને છોડી સત્સંગને છોડીને જે જે કરવું બધું રાખના પડીકાનો વેપાર જેવું છે. ભલા માણસ અહીંયા ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ઉપાસનાની છોડો ઉછળતી હતી, એમાંથી ઉભા થઈને તને બજારમાં આટો મારવાનો સંકલ્પ કેમ થયો? આજ જોડ દીધા સ્વામી ભૂલ થઈ ગઈ, આજ પછી જયારે પણ જુનાગઢ આવીશ જેટલા દાડા જુનાગઢ રોકાવો દરવાજાની બહાર પગ નહીં મૂકવા. એને એ જ ગુણાદિતાનંદ સ્વામી કહેનારા હતા, પણ હરખા પટેલને કથા વાર્તાનો અંગ નહોતું. અને સભામાં આવ્યા અને સ્વામી કહે પટેલ જરાક પગ ધોતા હો તો મોજું બગડે નહીં, ગયા ગયા હજી નથી આવ્યા. સ્વામી બબ્બે વાર તો હરિભક્તોને સમજાવવા મોકલ્યા તો ન આવે, ત્રીજી વાર સ્વામી ગયા. અને સ્વામી એમ કીધું કે હરખા પટેલે મારી ભૂલ થઈ ગઈ, હાલો મંદિર. ત્યારે સ્વામીને કે સ્વામી મોદ્યુ બગડતો ત્યાં તમારા બાપનું, આવું લખ્યું ક્ષણ સુની વાતમાં. સ્વામી ભર સભામાં મારું અપમાન કર્યું. કથા વાર્તા નો અંગ નો, અને યાદ રાખજો કથા વાર્તા નો અંગ એને જ કહેવાય ધ્યાનની સ્થિતિ પ્રાપ્ત કરીને સાંભળે, નતર ભલે રોજ બેઠો હોય તો મન ક્યાંય હોય તો શું કામ. કથા વાર્તા એકાકાર બનીને કથા વાર્તાનું જો શ્રવણ કરે બેડો પાર કરે, દિવ્ય ગુણ આવે. એ વિના ભગવાન સ્વામિનારાયણ સ્વામી એમ કે એની અંદર કદી જિંદગીમાં રૂડા ગુણો નહીં આવે. માટે વિહારીલાલજી મહારાજ બહુ જ કથાનો મહિમા બતાવે.
કથા સુણે તે કહી આદિ ભક્તિ,
કથા સુણે તે કહી આદિ ભક્તિ,
સતય સંગનો કૃષ્ણ કથા જય પાયો,
સતય સંગનો કૃષ્ણ કથા જય પાયો,
જો તે કદાપી બળો જણાયો,
જો તે કદાપી બળો જણાયો,
સતય સંગ રૂપી શુભ તો હવેલી,
સતય સંગ રૂપી શુભ તો હવેલી,
સતય સંગ રૂપી શુભ તો હવેલી
સતસંગ રૂપી શુભ તો હવેલી
કળી જયવાની ગણવી જવેલી
પાડી જવાની ગણવી જવેલી
કેટલી અદભુત વાત બતાવી સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો જો તે કદાપી નબળો જણાય સત્સંગનો પાયો કોઈ જો હોય કોલમ જો હોય તો યાદ રાખજો કથા છે કોલમ વિલાના બિલ્ડિંગ ઉપર કદી હાથમાં ન લેવાય લોડ બેર છે બહુ મજબૂત કર્યું તમે બહુ બે લો વધી તન લો મહેરબાની કરીને ભૂલ કરતા ચોથો લેતા નહીં તો આવશે બધું જઠ્ઠું કોલમ નથી પણ વિશેષ એમના બાર બાર હરિયા નાખીને કોલમ ભર્યા હોય ભલે પછી માલ લઈ લે બાકી પ્લાસ્ટર થયા પછી બધું હરખું જ દેખાય રંગ રોગાન થયા પછી કઈ ખબર ન પડે ભૂકંપ થાય ત્યારે ખબર પડે કે આમાં વિષય એમના લોખંડના હરિયા નાખ્યા છે અને એમને એમ છે એમ જરાક જયારે ભૂકંપ આવે જરાક દેશકાળ આવે ત્યારે ખબર પડે કથા વાર્તા એ કરીને જેને અંગ દઢ કર્યો હોય એ ખળભળે નહીં અને બીજું તો ભૂ દેખાનું આવું બધું જતું સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો જો તે કદાપી નબળો જણાયો સત્સંગ રૂપે શુભ તો હવેલી પડી જવાની ગણવી જ વેલી માટે રઘુજી મહારાજ અયોધ્યા પ્રસાદજી મહારાજ એમ કે સ્વામી તમ વયમ સુતો મિષ્ચામો ભવતઃ પુરુમેધસઃ યદત્ર જન્મ સાફલ્યમ કથાનામ શ્રવણાધારે આપ અમને કથા સંભળાવો બહુ સાંભળવાની ઈચ્છા છે જેથી કરીને આ દુઃખમાં ડૂબેલો સમાજ એનું ઉત્થાન થાય બંને આચાર્ય મારીની આજ્ઞા થતા શતાનંદ સ્વામી કથાનો પ્રારંભ કર્યો બંને આચાર્ય મારીની ધારણા સફળ સાબિત થઈ જેમ જેમ કથા સાંભળવા લાગ્યા તેમ તેમ સમાજ જાણે દુઃખમાંથી બહાર નીકળવા લાગ્યો અને એમ લાગવા મળ્યું કે જાણે ભગવાન ઠાકોરજી ભગવાન શ્રી હરિએ આ લોકમાંથી વિદાય લીધી જ નથી આપણી સાથે જ છે ભગવાન ક્યાંય ગયા જ નથી એવી અનુભૂતિ થવા લાગી છે તમામ સંતો ભક્તો દુઃખમાંથી બહાર નીકળી ગયા છે અદ્ભુત રીતે શતાનંદ સ્વામી દાદાના દરબારમાં દિવ્ય રીતે શ્રીમદ સત્સંગનો ગ્રંથ એને સંભળાયો બધાને સાંભળે ઘણો આનંદ થયો શોકમાંથી સમાજ બહાર નીકળ્યો સમાજનું ઉત્થાન થયું ત્યારબાદ એક દાડો જુનાગઢ નરેશ હેમંતસિંહ રાજાએ શતાનંદ સ્વામીને પ્રશ્ન કર્યો સ્વામી સત્સંગ જેવો ગ્રંથો મોક્ષ હેતુ સ્વયા કૃત ગ્રંથ વર્યશ્ય મહાત્મય મહ્યમ સૃષુ શ્રવે વદઃ સ્વામી આપે અદ્ભુત શ્રીમદ સત્સંગ જૈન નામનો જે ગ્રંથ લખ્યો છે એનો મહિમા મારે સમજો સ્વામીનો મહિમા શું છે તત્ર શકિમ ફલમ એનું ફળ શું સાંભળવાનું સ્વામી આ ગ્રંથ ક્યાં સાંભળો સ્વામી કોને અધિકાર છે એના વક્તા કેવા હોવા જોઈએ એના શ્રોતા કેવા હોવા જોઈએ સ્વામી આ ગ્રંથ જ્યારે પૂર્ણ થાય ને ત્યારે વક્તાની શું દક્ષિણા આપવી જોઈએ આમ સાત પ્રશ્નો કર્યા છે પણ પ્રશ્નનો ઉત્તર આપણે આવતીકાલ સવારે 8:30 વાગે સાંભળશું